પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત છે, એમાં પેજ નંબર તો 59 છે, બોલ નંબર 94 છે, 59 નંબરનું પાનું છે, 59 પાનું અને 94 નંબરનો બોલ. પ્રત્યેક જીવ પોતાના ભાવને કરે ભોગવે છે, અસ્થિ અને હવેની સાથે નાસ્તિ, પર વસ્તુને કરતો ભોગવતો નથી. પહેલું તો કોની વાત લીધી? પ્રત્યેક એટલે દરેક, અને દરેક એટલે જીવ માત્ર. પછી હજી એનાથી ખુલાસો કરીએ તો સંસારી કે સિદ્ધ, સૌથી બે ડિવિઝન સંસારી. કારણ કે કોઈ પણ જીવ તમે લ્યો, કાં તો સંસારી હશે ને કાં તો સિદ્ધ હશે. એટલે કોઈ પણ જીવ હોય, એવું નથી કે બે નિયમ જુદા છે, કે સંસારી હોય કોને ભોગવે, સ્વ નહીં ભોગવે ને પર નહીં ભોગવે. સિદ્ધ ભગવાન પાસે તો કાંઈ હોય નહીં, માટી કોને ભોગવે, સ્વને ભોગવે, એવું નથી. આ એક બોલ અસ્થિ નાસ્તિનો જે છે ને પહેલી લાઈફ, એનાથી એટલું તો નિશ્ચિત થવું જ જોશે. અને એનાથી શું થશે? કોઈ પણ જેનું મને વેદન નથી એને સારા કે ખરાબ શા માટે કેવી રીતે કહી શકાય? વેદન થાય તો સારા ખરાબનો પ્રશ્ન આવે. કોઈ વસ્તુ ભોજનની હોય, હવે ચાખી જ નથી, અને કોઈ પૂછે કેવી તમને લાગે છે, કેવી લાગે તો શું કહેશું? જાવ કેમ ખબર નથી, એવું કાંઈ ને કેવું પડશે? અરે ભાઈ, ચાખી નથી, વેદન નથી, તો સારા ખરાબનો કોઈ પ્રશ્ન હોતો નથી. તો પ્રત્યેક જીવ, સંસારી જીવ પણ પોતાના ભાવને, અને પોતાના ભાવ એટલે પોતાના ભાવ, પોતે કરેલા ભાવ ક્યાં હોય, પોતે કરેલા ભાવ ક્યાં હોય, ચાહે સો શુદ્ધ હો, ચાહે સો અશુદ્ધ હો, ચાહે સો દુઃખમય હો, ચાહે સો સુખમય હોય, ચાહે સો બૈરાત્મપણાના હો, સાધક આત્માના હો કે સિદ્ધના હો, કોઈ પણ પ્રકાર આખા, કે એ પોતાનો ભાવ, આટલી એની એક મર્યાદા બાઉન્ડ્રી આવી ગઈ. અને આ જ બાઉન્ડ્રી આપણને જ્ઞેય તત્વ બતાવે છે કે તારું ક્યાં સુધી છે, દ્રવગુણ પર્યાય અથવા તો ઉત્પાદ વય અને ધ્રુવ, બસ એનાથી બહાર કોઈ તારું હોવા પણ જ નથી, અસ્તિત્વ જ નથી, સત્તા જ નથી, તો પછી ભોગવવાની વાત ક્યાં રહી? પછી આ બોજ આપણને જેને કહે ને બોજાથી હળવા કરી દે છે, કે આ શું છે, સારું ખરાબ શું છે. અરે ભાઈ, હા તમે એટલું કહી શકો, શું કહી શકો? મારું જ્ઞાન કરવાનું કામ છે, તો તમે કહેશો હું જ્ઞાન કર્યું કે ન કે એટલું કહી શકીશ. બાકી ભોગવવાનું, અને પરને જો ભોગવવા જઈએ તો શું થાય, શું થાય? રાગ દ્વેષ ને પોતે જડ થઈ જશે, એમાં તન્મય થશે. રાગ દ્વેષ ની વાત તો પછી શું, કારણ કે જે જેનો કરતા હોય, જે જેનો ભોગતા હોય, એમાં તન્મય થયા વગર ભિન્ન રહીને જ્ઞાન થાય, ભિન્ન રહીને વેદન ન થાય, બે આખી જુદી વાત છે. જુદા રહીને કેવું થઈ શકે? જ્ઞાન ચોક્કસ થઈ શકે, જ્ઞાન તો એમાં એક સ્વ હોય તો એકાકાર થઈને, પણ પર છે એનું શું છે, કોઈ દી કોઈને વેદન ન હોય. અને વેદન નથી તો સારું ખરાબનો પ્રશ્ન ક્યાં આવ્યો? આ છે ને, આપણે શું નથી કરી શકતા, ભિન્ન નથી પાડી શકતા, એક સાથે જ્ઞાનમાં વેદન માની બેસીએ છીએ. એટ એ ટાઈમ શું થાય, એટ એ ટાઈમ શું છે, આ હર સમયની વાત છે, કે હર સમયે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, અને તે જ વખતે જ્ઞેય જ્ઞાયકની ભિન્નતા ખબર નહીં હોવાથી એ જ્ઞેયનું વેદન મને થાય છે એવું માની બેસે એક જ સમયમાં. તો અહીંયા કહે છે પ્રત્યેક જીવને, આ ક્યારની ફરીથી, આ ક્યારની વાત, સરસ મજાનું ડિલિશિયસ ફૂડ હોય અને ખાવા બેસીએ ત્યારે આમ વિચારું કે હું એને ભોગવી શકતો નથી, ખાઈ શકતો નથી, તો મજા શું આવે? આમ થોડુંક લાગે, એમાં કોસ્ટલી હોય તો વધારે ભાવે ને, આમ સ્ટેટસ લાગે કે અમે બધું જીવનમાં એક બોજ આટલો ખાલી. જો ફરક પણ શીખી ગયા ને કે જ્ઞાન છે પણ વેદન નથી, તો એના પ્રત્યેના ગ્રદ્ધિ ભાવ ઓછા થશે, એના પ્રત્યેની પોતાને એક શું છે ડાઈંગ ફોર દેટ, કે એના મરીને પણ મને આવવું જોઈએ, ન મળે તો આમ ગુસ્સો, કમસે કમ એમાંથી તે પાછા. તો પ્રત્યેક જીવ પોતાના ભાવને જો બે શબ્દ વાપરા, કરે ભોગવે છે, એનો અર્થ શું છે, જે કરતા હોય તે ભોગતા હોય, અને જે જેને કરે તો તેમાં તન્મય થયા વગર રહે નહીં. સમય સારમય નિજાધિકારમાં વાત આવે છે ને, કે આ પરદ્રવ્ય પરિગ્રહ જો મારો હોય તો મારે શું થવું પડે, એકમેક એટલે મારે જડ થવું પડે, પણ મારે જડ થવું નથી, હું તો કેવો ચેતનવંતો પદાર્થ છું. એટલે એના પછીની ગાથામાં શું શબ્દ છે, છેદાવવા ભેદાવવા, કોઈ લઈ જાઓ અથવા નષ્ટ બનો અથવા કોઈ અન્ય રીતે જાઓ, પણ પરિગ્રહ મારો. અને જો એટલી લાચારી એટલા માટે કે જો પરિગ્રહ મારો માયનો તો મારે શું થવું પડશે, જડ થવું પડશે, પણ હું તે જ્ઞાયક જ્ઞાનમય પદાર્થ. તો અહીંયા કોઈ પર પોતાના ભાવને જો આ કરે કરતા ભોગતા છે, પણ તું તારા પોતાના ભાવનો, પણ પર વસ્તુને કરતો ભોગવતો, આપણે કરીએ તો છીએ, કરીએ શું, ભોગવીએ તે છે. હમણાં ખાઈને આવ્યા કે નહીં, ખાવાનું ટેસ્ટ લઈને આવ્યા કે નહીં, હા તો અહીંયા તો ના પાડે છે. પેલું તો એક છે ને શબ્દ શું વાપરો, હું કોને અહીંયા શબ્દ શું વાપરો, અથવા કોને હું ખાઈને આવ્યો, કોઈ કહે ને હું ખાઈને આવ્યો, કોને આવ્યો, પર, પર કેવું, જડ કેવું, અને એને ભોગવવું છે. તો તું પોતે જડ થઈ ગયો હોત, તું એકવાર જડ થઈ જા ને પછી કહેજે ને કોણ ના છે. ચેતન રહેવું છે અને જડને ભોગવવું છે ક્યારેય નહીં બની શકે. તો એ પર વસ્તુને કરતો ભોગવતો નથી. આ ચોવીસે કલાકના બોજા છૂટી જાય, કરતાપણાના અને ભોગતાપણાના. તો શું આવું સાવ આવું હશે સાવ, આમ બધી જગતની અંદર તો કાંઈ બધી એન્જોયમેન્ટ ને બધું એન્ટરટેઇનમેન્ટ ને બધું હોય જશે, એ જ પહેલું કરવા જેવું છે. તો આ અભિપ્રાયમાં જ્યાં સુધી એમાં હિત બુદ્ધિ સુખ બુદ્ધિ છે ત્યાં સુધી ઉપયોગ અંતર સન્મુખ ઓળવાનો નથી. નિજાધિકારમાં એટલા માટે તો બહુ જ એવી વાતો લખી છે ને, આમા સદા પ્રીતિવંત બન, આમા સદા સદા. તારા માટે પ્રીતિનો વિષય એક જ રાખજે. અત્યારે તો બધામાં આપણે શું કરી નાખ્યા છે, વેચી નાખ્યું છે ને, ક્યારેક ખાવાનું, ક્યારેક સૂંઘવાનું, ક્યારેક જોવાનું, ક્યારેક ક્યાં ક્યાં આપણે વેચી નાખ્યું છે. એક જ સ્વભાવ મારા માટે ઈષ્ટ છે અને વિભાવ મારા માટે અનિષ્ટ છે. તે અહીંયા પર વસ્તુને કરતો ભોગતો હોય ને, જો પ્રેક્ટિકલ ગુરુદેશે આપે, મોઢામાં લાડવાનું બટકું પડે, પ્રેક્ટિકલ આ ધેટ પર્ટિક્યુલર મોમેન્ટ, ત્યારે પેલા લાડવાનું જતું, હવે અત્યારે ભલે ને બીજી કોઈ આઈટમ લઈ લેવી, મોઢામાં લાડવાનું બટકું પડે તે વખતે એટ ધેટ ટાઈમ તે જડ લાગવા લાડવાને ભોગવતો નથી, પણ પણ કોને ભોગવે છે, તેના લક્ષે થનારા રાગને ભોગવે. જો ના કહી દીધું જવાબ, તું ભોગવતો નથી એવું નથી, તું કરતા નથી એવું નથી, કોને કરે ને ભોગવે એ ઉપર આધાર. જીવ ચલો માની લો, જીવ ભોગતા ન હતો, જીવ કઈ ભોગવે જ નહીં, કરે જ નહીં, ન કરતા ન ભોગતા, તો એ તો છે જ નહીં ભાઈ. સમયસારમાં તમે ઠેર ઠેર વાંચી, આત્મા કેવો છે, અકર્તા ને અભોક્તા છે. અરે જો આત્મા સર્વથા સર્વથા એકાંતે જો અકર્તા ને અભોક્તા હોત તો મને દુઃખનું વેદન જ નથી, અને વેદન નથી તો ધર્મ એના માટે કરવો છે. ધર્મ કરવાનું એક મૂળભૂત શું પ્રયોજન છે, ધંધો કરવો છે ને, પણ કહેશે તમે પૈસા નહીં મળે તો કોણ ધંધો કરશે. એમ ધર્મ કરવો છે તો એના પાછળનો હેતુ શું છે, કે મારે મારા વેદનને બદલાવવું છે. તો એનો અર્થ કે વેદન તો છે, પણ કોનું વેદન છે, પોતાના ભાવોનું છે. એને એક સરસ ગુરુદેવ છે, શું દ્રષ્ટાંત આપતા, પોતાને જ ભોગવે છે બીજાને નહીં, માનીએ છે ભલે બીજાને. એક કૂતરો છે, સૂકું હાડકું ચાવે છે, એ હાડકાની એની જે અણી છે એ પોતાની દાઢમાં વાગે છે અને ત્યાં પોતાના દાઢમાંથી શું છે લોહી નીકળે. કૂતરો શું માને છે? આ લોહી હાડકામાંથી આવે. ખરેખર ચાખે છે કોનું? પોતાનું લોહી. માને છે કોને? હાડકાનું. અને એવી જ આપણી દશા. ખરેખર આપણે આપણા ભાવને ભોગવીએ છીએ, કરીએ છીએ અને માનીએ છીએ કે હું પરને હું. તો એ ફરીથી ગુડે આ એક જેને કહે ને પર્ટિક્યુલર તે જ પ્રેક્ટિકલ આવે. લોડ મોઢામાં લાડવાનું બટકું હોય તે જ વખતે જળ લાડવાને ભોગવતો નથી. એને ભોગવવા જાય તો આત્મા પોતે જળ થઈ જાય. તો કોને ભોગવે છે? કે તેના લક્ષે થનારા રાગને ભોગવે છે. રાગનો કરતા અને રાગનો ભોગતા છે. એની સામે હવે આ કયું દ્રષ્ટાંત આપ્યું? આ કયું દ્રષ્ટાંત આપ્યું? રાગનું આવ્યો. હવે અહીંયા દ્વેષનું આપશો. શરીરમાં રોગ આવ્યો, બોલો. અનુકૂળતામાં રાગનું આવ્યો. અહીંયા શરીરમાં તીવ્ર રોગ હોય તે વખતે જીવ જડ રોગને ભોગવતો નથી, પણ તેના લક્ષે થનારા દ્વેષને ભોગવે. આવી ગયું? ચોવીસે કલાક શું કરીએ છીએ? રાગ અને દ્વેષ કે આનંદ કરીએ છીએ ક્યારે? નહીં. કસ્ટમર આવ્યો અને બુક કરાવ્યું તો શું થાય? નેચરલી આનંદ થાય, રાગ થાય. અને મહેનત કરીને લાસ્ટ હોય ને પછી રિજેક્ટ કરીને વયો જાય તો શું થાય? એને મહેનત આટલી બધી કરીને પાણીમાં ગઈ. અહીંયા કે છે રાગ અને દ્વેષને ભોગવે છે એનો બીજો અર્થ, રાગ દ્વેષને ભોગવે છે એનો બીજો અર્થ. ખરેખર તો રાગ દ્વેષ કરીએ છીએ અને હરખ શોખને ભોગવીએ છીએ. આ તો એક સાથે તન્મય અભેદપણે લઈને રાગ દ્વેષ એ કરતા ભાવ છે અને એ જ સમયે હર્ષ અને શોકના અથવા ખેદના એ કહેવાય છે એના ફળરૂપના છે, ભોગતાપણાના ભાવ છે. તો આ તો અભેદપણે લીધું. તો એ શરીરમાં તીવ્ર રોગ થયો હોય તે વખતે, જો જોર સેના ઉપર છે? તે વખતે, તે વખતે હર સમયે જોવા જેવું છે, આગળ પાછળ નહીં. જે વખતે ક્યાં રોગ થયો છે? શરીરમાં. અને માન્ય છે કોને? છે એવું જોઈએ ને કોઈ માણ ખબર કાઢવા આવ્યું અને એમ કહે કે શું થયું છે? કાંઈ મને નથી થયું, શરીર નથી, એમ કહેવાય? શું કહેવાય? કોઈ બીજા આવ્યા હોય લાગણીથી આમ તો આવું કરીએ તો દુનિયામાં પ્રેક્ટિકલ નથી ને. શું કહેશું? કોઈ ખબર કાઢવા આવે તો શું કહેશું? આખી આમ હિસ્ટ્રી કહી દે ને, બે ચાર દી પહેલાં જરા શરદી થઈ હતી, દવા ન લીધી, આ વધી ગયું ને બધું. ખબર નહીં કોની વાત કરી, એ બધી કોની વાત કરી? પાડોશીની વાત કરી અને પાડોશીની વાતને પોતા ઉપર નાખી દીધી. વાત કોની? પાડોશી. અને માની લીધી પોતાની છે. તો એ તો જે શરીરમાં તીવ્ર રોગ છે તે જ વખતે જીવ જડ રોગને, જો શબ્દ શું આપ્યો ગુરુદેવજી, જડ રોગ. તો બીજો રોગ વળી બીજો કયો હોય? જળ રોગ તો કીધો, એનો અર્થ કે કંઈક બીજો હોવો જોઈએ છે. એવું છે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આત્મા સંબંધીની ભ્રાંતિ થયો એ મોટામાં મોટો રોગ છે. ભાવ કર્મ એ ભયંકર રોગ છે. રાગ દ્વેષ મિથ્યાત્વ એ ભયંકર એ જીવ એક ઉભો કરેલો. તો એ જીવ રોગને ભોગવતો નથી, પણ તેના લક્ષ્ય જો સરસ બીજો શબ્દ પણ શું હોય, તેના લક્ષ્ય કેમ એવો શબ્દ વાપરો? પેલા તો શું લખ્યું? પેલું ક્યાં છે? ફરીથી શરીરમાં રોગ એટલે શું? શરીરમાં તીવ્ર રોગ, પણ ચાલો રોગ જ ખાલી લઈએ. રોગ એટલે શું? રોગ કે નિરોગ આપણે કલ્પના કરેલા શબ્દો છે, બાકી શરીરનું પરિણમન છે. શરીરનું થોડુંક ઉષ્ણ રૂપનું પરિણમન એને આપણે શું માની લઈએ છે? તાવ એટલે રોગ માનીએ છીએ. શરીરનું પરિણમન છે એમાં શું છે? શરીરમાં સ્પર્શ છે અને સ્પર્શમાં ક્યારેક શીતળ રૂપે હોય, ક્યારેક ઉષ્ણ રૂપે હોય. પણ જીવે ક્યાંય એવી ઊંડી વિચારણા જ કરીને ક્યાં થયું છે, શેના કારણે થયું છે એમ નહીં, મને થયું ત્યાંથી શરૂ થઈ જાય. તો અહીંયા એક શરીરમાં તીવ્ર રોગ, હવે તે જ વખતે જીવ જળ રોગને ભોગવતો નથી. ચાલો એ તો આવ્યું, કારણ કે જળ છે, અચેતન છે. તો કોને ભોગવે છે? દ્વેષ ને અનુભોગવે છે, એટલો શબ્દ ને એની સાથે કન્ડિશન મૂકી. શું મૂકી? તેના લક્ષ્ય કેમ શબ્દ એવો મૂક્યો? એના ઉપર લક્ષ જશે તો, અને એ ઉપર લક્ષ નથી તો એને ભોગવવા પણ ઉપરના. અને આ મુનિરાજ પ્રયોગ કરે છે. આપણે ક્યારે પણ એ શરીરના પરિણમન થાય ત્યારે આપણે શું ઉપાય કરીએ છીએ? દવા લ્યો, ડોક્ટરને બોલાવો ને એ. અહીંયા શું ઉપાય દેખાડ્યો છે? અને આવું બને કે ન બને? એકદમ માથું ચડ્યું હોય અને ક્યાંક વાતે ચડી ગયા હોય તો એ માથું ક્યાં દુખતું હોય? ત્યારે દુખતું હોય કે નથી દુખતું હોતું? તો કાંઈ નથી, ફરિયાદ તો નથી. અને એ જ્યાં વાત પૂરી થાય અથવા ફ્રેન્ડ આવ્યો હોય ને વયો ગયો, હારે માથું બહુ તો, પણ અહીંયા કલાક સુધી હું વાંધો હતો. શેનો ફરક શું છે? એક બહુ જ જીવનમાં પેલું તે એક ક્યાંથી શરૂઆત કરવી છે? રોગ ક્યાં થયો છે? એ જ ખોટું. પેલું શરીરમાં રોગ જ નથી, એનું પરિણમન છે. શરૂઆત ક્યાંથી કરવા જેવું? રોગ તરીકે સ્વીકાર્યો પછી શું થશે? પણ પેલું ક્યાંથી શરૂઆત કરવી છે? કે શરીરનું શું થયું છે? એ તેમાં શું છે? પાડોશી છે, એને જેમ પરિણમન કરવું એ કરી શકે છે. રોગ શબ્દ કરીને જ આપણે એક કોને જન્મ આપી દીધો? દ્વેષ ભાવને જન્મ આપી દીધો આપણે. આ લાડવો હું ખાવ છું, ભાવ તો લાડવો છે, એમ કરીને આપણે કોને જન્મ આપી દીધો? રાગને જન્મ આપી દીધો. એક તો શરીરને એનું પરિણમન થયું છે, અને તે વખતે એ મને નથી, અરે એનું લક્ષ્ય જ છોડી દે છે. અને એ જ તો કહે છે તને ક્યાંય ઉપયોગ પલટાવતા નથી આવડું જીવને. અને જે શક્ય નથી એની પાસે એવા સંયોગને બદલાવા જાય છે. અહીંયા સંયોગ છે ને અહીંયા ઉપયોગ છે. કોને બદલાવા જઈએ છે? જે આપણા હાથની વાત નથી એ સંયોગ બદલાવા જઈએ, અને જે શક્ય છે પોસિબલ છે એ ઉપયોગને બદલાવા જતા. ને બહુ જ આવો અનુભવ કર્યો હશે, ધ્યાન જે તરફ હોય જ નહીં તો એ ખબર જ નથી પડતી. આ તો અંતે એના લક્ષે, અને મુનિરાજ હોય છે એ તરફ લક્ષ્ય નથી કરતા. જેને આવે છે ને સનત ચક્રવર્તીને બધાને રોગ હતો, અને એને મટી જાય એવું થૂંકમાં પણ હતું, અને છતાં પરીક્ષા કરવા આવ્યો દેવ. કોને રોગ શું છે? અરે મને રોગ થયો છે કે નહીં, આનાથી મટે એવો મારે ઉપયોગ પણ શું કામ લગાડ? મારી એક પરણતીને બહિર્મુક્તામાં લઈ જઈને મારે શું કામ બગાડવી? મને મારી આરાધનામાં ન લગાડું. તો અહીંયા તેના લક્ષે એ શું કરે છે? આપણે દ્વેષને ભોગવે છે. આનાથી શું થયું? શરીરમાં રોગ છે, એના લક્ષે આપણે દ્વેષને ભોગવીએ છીએ. એનાથી શું થયું? એનાથી રોગ મટી જશે એ ઉપાય નથી. એનાથી ઉપયોગ હટાવવો એ મોટા મોટો ઉપાય છે. આપણે માનીએ છીએ ઘણા પ્રશ્નનો ઉકેલ સેનાથી આવે? કસાઈ કરીને એકવાર ગુસ્સામાં એવું કહી દેવું તો સીધો દોર થઈ જાય ને. એ તરફનો એમાં કરતા બુદ્ધિનો ભાવ, કસાઈ કરવાનો ભાવ કે ગમે તે, એ કોઈ એનો ઉપાય નથી. ખરેખર તો ઉપયોગ એટલો તીવ્ર કે સ્વભાવની એટલી મહિમા લાગવી જોઈએ કે ઉપયોગ એ તરફ ગયા વગર રહે નહીં તો એ ભોગવે છે. હવે આ બેની વાત કરી, રાગદ્વેષ ભોગવે એવા આપણા જીવને. હવે જ્ઞાની શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ મુખ્યપણે રાગદ્વેષના કરતા કે ભોગતા. અહીંથી હવે કોના ઉપર વાત આવી? આ બે કોની વાત આવી? બહિરાત્માની, આપણી જેવા અજ્ઞાની. હવે કોની વાત આવી? સાધક આત્માની. અને એમાં શબ્દ પણ શું વાપરો? મુખ્યપણે. મુખ્યપણે એટલે અસ્થિરતાનો વિકલ્પ એ તરફ હોય તો છે, એટલું આકુરતાનું પણ દુઃખ છે એનું, જે તરફ એકત્વ બુદ્ધિનું નથી પણ હજી એ તરફનો વિકલ્પ હોય છે તો એટલું અસ્થિરતાનું હોય છે. અને બાકી મુનિરાજને તો કોઈ એ ક્યારેક છે ને આપણે વાંચી લઈએ બોલી લઈએ પણ એવું શક્ય લાગે છે. અપૂર્વ અવસરમાં કૃપાળુ દેવ ક્યાં સુધીની વાત લીધી? દેહ જાય પણ માયા થાય ન રોમમાં. અને ક્યાં વચતા હોય છે? વાઘ સિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં. ક્યારની વાત છે? ક્યાં એકલા મુનિરાજ બિરાજમાનો એની વાત છે ને? ત્રાળ મારતો વાઘ આવતો હોય, સિંહ આવતો હોય, અને તો પણ શું શબ્દો વાપરો છે? એક તો અડોલાસન, એટલે જ્યાં બેઠા ત્યાં જ બેઠા રહે, ઉભા નહીં થવા, અને બીજું શું? મનમાં ક્ષોભ નહીં. ક્ષોભ નહીં એટલે હવે શું કરશે, મને ફાડી ખાશે કે બાર સાઈડમાંથી વયો જશે, શું છે? આપણને એવું લાગે આવું શક્ય છે, આવું શક્ય છે. અહીંયા કહે છે દશ ને આ ક્ષેત્રે આ કાળે આવા મુનિરાજો થઈ ગયા, આપણા સદભાગ્ય નથી કે આપણે એ તે વખતે હતા. તો અહીંયા કહે છે કે મુખ્યપણે એ રાગ દ્વેષ ના કરતા, કે જો એનું કારણ શું છે, ઓલાના જે લક્ષ હતું તો રાગ દ્વેષ થયા વગર રહેશે જ નહીં, બે આવ્યું ને એના લક્ષે. અહીંયા કેમ રાગ દ્વેષ ના કરતા ભક્તા નથી? જો શબ્દો વાપરો, શુદ્ધાત્માના અનુભવમાં ઉપયોગ ક્યાં લાગી ગયો છે? શુદ્ધાત્મા તરફ લાગી ગયો છે. તે ધર્મી જીવ મુખ્યપણે અસ્થિરતાના રાગથી ગૌણપણે, બાકી તો મુખ્યપણે એ રાગ દ્વેષ ના કરતા કે ભોગતા નથી, પણ સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે, એટલે કે આનંદને ભોગવે છે. અને આપણે રાગ દ્વેષ કરીને શું કરીએ છીએ? સુખ કરીએ છીએ કે દુઃખ કરીએ? દુઃખ. લાડવા ખાતી વખતે દુઃખ શેનું હોય? ઉલટાને તો ભાવતી વસ્તુ મળી છે તે વખતે દુઃખ શેનું હોય? ફરી ફરીને આપણે ક્યાં કોને દુઃખ માનીએ છીએ? જ્યાં પોતાની ઈચ્છા અનુરૂપ ન થાય એવા ભાવને આપણે દુઃખ માનીએ, દ્વેષ ભાવને દુઃખ માનીએ છીએ. રાગને ક્યારે પણ દુઃખ રૂપે સ્વીકાર્યું જ નથી. શેને આપણે માનીએ છીએ? આપણી અભિપ્રાય પ્રમાણે, ઈચ્છા પ્રમાણે ન થાય એવાને આપણે દ્વેષ ભાવને એને બધાને દુઃખ માનીએ. પણ હર સમય રાગ છે એમાં પણ આકુરતા, જ્યારે અહીંયા તો જ્ઞાનીઓને સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે, રાગ દ્વેષના વિભાવને એ કરતા નથી. અને કરતા નથી તો પછી શું છે, નિર્મળ પર્યાયને કરે છે અને તો તેના આનંદને ભોગવે છે. આ કરતા ભોગતાનું શું કરી દીધું? સમન્વય, તન્વય, તન્મયપણું. જ્યાં જ્યાં જે ભાવનો કરતા તે ભાવનો ભોગતા. રાગ દ્વેષ ભાવ કરે છે તો હરક શોકને ભોગવે છે, અને નિર્મળ વિતરાગપણતીને કરે છે તો આનંદને ભોગવે. એ આનંદ કેવો હશે? અમને એક પ્રકારનો આનંદ તો છે. કયો એક પ્રકારનો આનંદ છે? ઇન્દ્રિયનો આનંદ છે કે નહીં? ટેમ્પરરી તો છે કે નહીં? આપણે ઘણા શબ્દો વાપરે. લૌકિક આનંદ તો છે કે નહીં? હા, માનેલો આનંદ તો છે કે નહીં? એ તો સારું ને. આપણી પાસે, મારી પાસે માનેલું સોનું છે અને સોની પાસે રિયલ સોનું છે. આવા પ્રકાર હોય કોઈ? માનેલું સોનું ને રિયલ સોનું. અહીંયા કહે છે કે એ ખરેખર આનંદને ભોગવે છે, અરે જેને ભોગવવામાં આકુરતા નથી. તે 94 નંબરનો કીધું. આપણને આમ બહુ ઇઝી લાગતું હોય તો હર સમયે વિચારવા જેવું છે, હું શું વેદું છું, શું કરું છું અને કોનું વેદન કરું છું? રાગ દ્વેષને કરું છું તેના વેદનમાં આકુરતા સિવાય બીજું હોય જ નહીં. અને જો મને આનંદ જોતો હોય તો મારે શું કરવું પડશે? નિર્મળ પર્યાય પ્રગટ કરે. અને એ ક્યારે થશે? શુદ્ધાત્માના અનુભવમાં. તો એ વાત આપણને ગુરુદેવજીએ કરી. એનાથી આગળ 95 નંબરના ભૂલમાં કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મ છેદક વચન કહે, આવી પરિસ્થિતિ બનતી હોય છે, ગુરુદેવ એનું વર્ણન કરે, પછી શું કરવી? પછીની વાત. કોઈ આકરી પ્રતિકૂળતા, આકરી એટલે, આકરી એટલે સિવિયર, સિવિયર ઇંગ્લિશમાં કે ને, એમ દે એમ, બસ એકદમ સહન ન થાય એ એક્સ્ટ્રીમ એવી, એમ આકરી પ્રતિકૂળતા. પ્રતિકૂળતા એટલે ફરીથી શરીરમાં રોગ આવે, બારમાં નિરંતર આવે, કોઈ આપણું ઇન્સલ્ટિંગ કરે, ઇન્સલ્ટ કરે, એવી કોઈ પણ પ્રકારની લઈએ. કોઈ આકરી પ્રતિકૂળતા આવે, શબ્દ શું વાપરે છે? આવી પડે એટલે, આવી પડે એટલે આપણે કઈ સામે થોડી માગવાના છીએ, ન ઈચ્છવા છતાં પણ સેજે એવા ઉદય પ્રસંગે એવો ભાઈમાં નો કર્મનો યોગ બને. ન ઈચ્છવા છતાં ક્યારે પણ એમ ન માનું કે હું ઈચ્છું જેવું થાય. ઉદયની સામે ક્યારે પણ, ગુજરાતીમાં કે શું કહેવાય, ઉદયની સામે શું કહે, કઈ થોડું બાત ભીડીશ નહીં એવું થોડું ખબર પડશે ને. ઉદયની સામે એ તું ઈચ્છા કર કે ન કર, ઉદય હા એટલું થઈ શકે છે, ઉદય પ્રસંગે તું એનાથી ભિન્નતાની ભાવ કરી શકે. પણ ઉદયને પલટાવા જાય છે તારી આકુતા વધશે, બીજું કાંઈ ન થવાનું. તો કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે ક્યારે આવી શકે, પણ વેલ પ્લાન આપણું બધું ચાલતું હોય, સ્મૂધલી લાઈફ ચાલતી હોય, એમાં વચ્ચે ન આવે ને, વચ્ચે આવે તો કાંઈ આપણે કોઈનું બગાડ્યું કર્યું ને કાંઈ નહીં, અને કર્મ કે આપણે બધાનું સારું જ કર્યું હોય તે એ લાઈફની અંદર કોઈનું બગાડ્યું. અરે ભાઈ તે આ ભવમાં નથી કર્યું પણ પૂર્વમાં શું કરીને આવ્યો છો તું, શું છે આ તો નો કર્મ એના કારણે જ આવે છે, અનુકૂળતા આવે એ કર્મને કારણે, પોતાની મહેનતથી નહીં. શું છે બેમાં લાગુ કરવાનું, બારમાં જે થાય છે એ શેના કારણે, એક બહુ સિમ્પલ ઉદય અનુસાર સંયોગ અને પુરુષાર્થ અનુસાર પરિણમન. શું છે ઉદય અનુસાર સંયોગ અને પુરુષાર્થ અનુસાર પરિણમન છે. આપણે સાવ જ ઊંધું કરીએ છીએ, ઉદયમાં બદલાવીને સંયોગોને બદલાવા કરીએ છીએ, પણ તારા પુરુષાર્થમાં કામ કરીને થાય જે કરવાયું. તો કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે એનું એક ગુરુદેશી એક એક્ઝામ્પલ આપે છે. કોઈ આકરા કઠોર મર્મ છેદક વચન, કે આવા બધા કાઠિયાવાડી શબ્દો છે બધા, કઠોર મર્મ છેદક એટલે આમ છે ને કે થ્રુ આઉટ હાર્ટમાં આમ એવું લાગે એમ, સાવ જ આપણને કઠોર આપણે ભૂલ ન હોય ને એવું બધું કે એમ મર્મ છેદક આમ આર પાર ઉતરે એવી રીતે કઠોર મર્મ છેદક વચન કહે. આવી સ્થિતિમાં પણ, આ તો એક્સ્ટ્રીમ આપણને એ સ્થિતિમાં પણ શું છે, તો પછી શબ્દ શું છે, સમય મળે પછી પછી ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે, તો શું શબ્દ, શીઘ્ર. ઓલો આપણને ખોટો મારતો હોય, હેરાન કરતો હોય, ત્યારે ફિઝિકલી હાર્મ કરતો હોય ત્યારે આવું કરવું, તે જ વખતે શીઘ્ર દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કર્યું. શું છે, અને આ જ દશા મુનિરાજ કરી દે છે, જ્ઞાનીઓ કરી દે છે. ઉદય ફરીથી, ઉદય સામે લડવું શું, ઉદયની સામે જ આત્મા તરફ ઢળી જવું. આપણે ઉદય સામે કીધું ને બાત ભીડવા જેવું છે, એનું બાત ભીડવા જઈએ, અગ્નિને બાત ભીડવા જઈએ એને ખબર હોય ને, અગ્નિને બાત ભીડવા જઈએ તો શું થાય, દાજી જાય, બીજું કાંઈ નથી થવાનું. એમ ઉદયની સામે તો અહીંયા શીઘ્ર દેહમાં સ્થિત, આવો શબ્દ ગુરુદેવ શું વાપરે છે, દેહમાં સ્થિત કહીને શું કહે છે, તારે ક્યાંય ગોતવા નથી જવાનું, તું જ છો અહીંયા જ છો. તારે કોઈ શરણ ગોતવા જાવ તો બીજાની હેલ્પ નહીં, એ તો દૂર ના હશે, અહીંયા કેવું છે, પોતે જ દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ્ય છોડી દેવું. ગુરુદેવસિંહને તો કહીએ કે સાહેબ આપને માટે તો સહેલું છે, અહીંયા અમારે વાંચી તો લીધું પણ જ્યારે પ્રેક્ટિકલ થાય ત્યારે શું થતું હોય સાહેબ, સામે વાઘ સિંહ આમ આવતા હોય ત્યારે આત્મા તરફ ઢળી જવું, એક વિચારવા જેવું છે. ભય જ્યારે થશે ને ત્યારે જ્ઞાન વિવેક છોડી દેશે. શું હોય છે, ભયમાં આખા પરિણામ જ કેવા થઈ જાય છે, આખા ચંચલિત થઈ જતા હોય છે. એ જ્ઞાન ત્યાં ઉપાય પણ બાજુમાં હોય તો ઘણી વાર ખબર નહીં પડે, એકદમ ટેન્શનમાં હોય જે વસ્તુ ગોતાય ને બાજુમાં જ પડી હોય ને છતાં ઉપયોગ નહીં લાગે અહીંયા ત્યારે શું છે. અને એટલા માટે ઉપયોગને જેટલું બને એટલી સ્થિર રાખવાનો નિરંતર પ્રયત્ન. ચંચલિત ઉપયોગ બહુ જ જીવને ભટકાવી દેશે ક્યાંક ને. તો અહીંયા દેહમાં સ્થિત પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ્ય છોડી દેવું. શબ્દ શું વાપરો, અસ્તિત્વ છે સાથે નાસ્તિક શું કર્યું, દેહનું લક્ષ છોડી દેવું કેમ આવું હશે? દેહનું લક્ષ, કારણ કે મુખ્યપણે રાગનો વિષય દેહ બનાવ્યો છે. હવે જો દેહનું જ લક્ષ છોડી દીધું તો પછી કેવો વિકલ્પ આવશે? મને કીધું કે ન કીધું એવો વિકલ્પ આવશે? જ્યાં દેહમાં મારા પણું છે તો શું લાગશે? આ મને કેમ કહે છે, મારો વાક નથી તો મને કેમ કહે છે, મને કેમ હેરાન કરે. આખા જીવ 24 કલાકના આપણા પરિણામો કોને અનુલક્ષીને ચાલે, કોને સેન્ટર પોઈન્ટમાં લઈને ચાલે? દેહને આવે છે. અને એટલા માટે સરસ શબ્દ છે ને, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા. દેહનો અભ્યાસ, દેહમાં મારાપણાનો અભ્યાસ. અહીંયા કહે છે દેહનું લક્ષ છોડી અને શું થાય કરવું? સમતા ભાવ કરો. અરે આયુષ છૂટવાનો કાળ હશે તો કોઈ બચાવી નહીં શકે, અને દેહનો આયુષનો કાળ છે તો એ ટકવાનો છે અને પૂરું થવાનો તો છે, ભાઈ ચાલ્યું જવાનું. એમાં આકુરતા કરીને શું ફાયદો છે? અને એટલા માટે શું કરવું, વિચાર શું કરવું? આયુષ્ય રક્ષા કરે અને ઉદય સાતા સાતાની રચના કરે. આત્મા તો અહીંયા શું કહે છે, સમતા ભાવમાં મોજ કરે. આ કેટલું શરીર કેટલો વખત રહેશે? કોને ડોક્ટરને પૂછવું કે ઓલા કોઈ પામિસ્ટ હોય છે, ઓલું બધું ફ્યુચર બધું કહેતો હોય, જ્યોતિષીને પૂછવું, કોને પૂછવું? એ કોની ડ્યુટી છે, કોનું કામ છે? આયુષ્ય રક્ષા કરે. ગુરુદેવશ્રી એક આવી કડી છે, ગુરુદેવશ્રી કોઈ બીજાની છે, એ પોતાના હસ્તાક્ષરમાં લખી કે આયુષ્ય છે એ શું છે, રક્ષા કરે, અને આ સાતા અસાતાને એ શું છે, સંયોગની રચના કરે. આત્મા તો બેથી કેવો છે, જુદો છે. એક જેને કે ને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવી એની રિસ્પોન્સિબિલિટીને. તો અહીંયા આત્મા કેવો છે, સમતા ભાવ કરો. સમતા ભાવ એટલે ન રાગનો વિષય અને ન દ્વેષનો વિષય, એવો સમતા ભાવ એ કરવો. એનાથી આગળ 96 નંબરનો બોલ 60માં પાને, દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરવામાં આવે છે? અરે દ્રવ્યમાં પર્યાય તો છે, હવાના તો પ્રવચન સારમાં એ શીખાય આપણે તો, કે આ પદાર્થ છે, પદાર્થની અંદર શું છે, દ્રવ્ય છે, ગુણ છે અને પર્યાય. ત્યાં સુધી પહોંચ્યા, આજે ઉત્પાદ વિધ્રોહની વાત પછી આવશે. એમાં પાછું દ્રવ્ય છે, દ્રવ્ય કેવું છે, એમાં નહીં બે શબ્દો હતા ને ક્યાં છે, તો હવાનો એટલે વિસ્તાર સમુદાય અને આયત સમુદાય છે. એમાં વિસ્તાર સમુદાયમાં કોણ આવી જાય, ગુણ આવી જાય, અને આયત સમુદાયમાં કોણ આવી જાય, પર્યાય આવી જાય. એમાં પર્યાય કેવા પ્રકારની, દ્રવ્ય અને ગુણથી પર્યાય બે પ્રકારની, એક દ્રવ્ય પર્યાય અને એક ગુણ પર્યાય. અને દ્રવ્ય પર્યાયના પણ બે પ્રકાર, સમાન અને અસમાન જાતિ. અને ગુણ પર્યાયમાં કયા છે, સ્વભાવ અને, તો અહીંયા તો કહે છે દ્રવ્યમાં પર્યાય નથી. દ્રવ્ય કેટલા પ્રકારના હશે? એક પદાર્થની અંદર રહેલું દ્રવ્ય, પાછું એક દ્રવ્ય અપરિણામી દ્રવ્ય, પાછું એક પાછું પ્રમાણના વિષયરૂપ દ્રવ્ય, શું છે? જીવનમાં એક વિચાર કરવો આપે, કોઈ પણ પદાર્થને આપણે અનેક રૂપે જોઈ શકીએ છીએ. હીરો હોય, હીરામાં શું હોય છે, પાસા હોય છે, પાસા હોય છે કે નહીં, તો જુદી જુદી જાય. એક જ વ્યક્તિમાં આપણે કેટલું જોઈ શકીએ, એક જ વ્યક્તિની અંદર શું જોઈ શકીએ, શું બહુ એટલે કે શું, અરે વ્યક્તિ છે એ પુત્ર પણ છે, કોઈના પિતા પણ હશે, પોતે કાકા પણ હશે, કોઈના ભત્રીજા, કેટલા સંબંધોથી કેટલી પ્રકારે જોઈ શકાય. એમ પદાર્થ છે, એ પદાર્થ પણ કેવો છે, અનંત ધર્મ લઈને બેઠેલો પદાર્થ. અને એમાંથી એક લઈને આખું મુખ્યપણે સત્તામાંથી લઈને દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદોની વાત. તો અહીંયા તો કે ત્રિકાળી દ્રવ્ય જે છે એને બીજી ભાષામાં કહીએ, દ્રવ્યમાં પર્યાય નથી એને બીજી રીતે શું કહેવાય, દ્રવ્યરૂપ ધર્મની અંદર પર્યાયરૂપ ધર્મ નથી, બે ધર્મ છે. એક જ પદાર્થ છે પણ બે ધર્મો જુદા છે, એક નિત્ય ધર્મ પણ છે, એક અનિત્ય ધર્મ પણ છે, એક શુદ્ધરૂપ ધર્મ છે, એક અશુદ્ધરૂપ પણ છે. તો એ અહીંયા પર્યાય નથી તો પર્યાયને ગુણ. આમાં પ્રશ્ન શું પૂછ્યો, પ્રશ્ન શું પૂછ્યા? હા તો એમાં વાંધો શું છે? પહેલું શબ્દ શું છે? નથી તો ગૌણ શું કામ કરો? હોય પછી એમાં મુખ્ય ગૌણ કરાય. પ્રશ્ન શું છે? જો નથી એફિલ ટાવર રાખવો જ કે વેચવો છે? છે જ નહીં પછી એના તો એના પ્રશ્ન છે કે કેવી છે. ચલો એનો ઉત્તર ગુરુદેવ શું આપે છે કે દ્રવ્યમાં અર્થાત તેના દ્રવ્ય અંશમાં પર્યાય નથી. શું વાત છે આખી? ફરીથી શું છે? દ્રવ્ય અંશમાં નથી એની, બાકી આખો પદાર્થ તો દ્રવ્યગુણ પર્યાયમય છે. ઉત્પાદ દ્રવ્ય ઉત્તમ સત છે આખું. અહીંયા જે આખી વાત ચાલે છે પર્યાય માત્રથી રહિત, એમાં કોની વાત ચાલતી હોય? એક દ્રવ્ય અંશ, એક ટકતો ભાવ અને એક પલટતો ભાવ. તો દ્રવ્યમાં અર્થાત તેના દ્રવ્ય અંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણામ તો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. આ આખું આ જ્ઞાનમાં આવો વિવેક હોવો જોઈએ. શ્રદ્ધા માટે બરોબર છે કે શ્રદ્ધા કોને વિષય બનાવે? શુદ્ધ ના વિષયમાં પર્યાય મુખ્ય હોય કે ગૌણ હોય? એમાં મુખ્ય હોય કે ગૌણ હોય? મુખ્ય તો હોય જ નહીં, ચાલો ગૌણ હોય. બરોબર, દ્રષ્ટિ લઈએ, ચાલો દ્રષ્ટિના વિષય લઈએ. એમાં પર્યાય મુખ્ય હોય કે ગૌણ? સિમ્પલ પ્રશ્ન છે. શુદ્ધ નહીં કહો, દ્રષ્ટિ કહો, દ્રઢ દ્રષ્ટિ કહો, શ્રદ્ધા કહો, રૂચિ કહો, ચલો કેટલા શબ્દો જો. પેલો તો શુદ્ધ નહીં દ્રષ્ટિ છે, એ એક જ ધર્મને ગ્રહણ કરે, એમાં મુખ્ય ગુણ નથી. જ્ઞાન મુખ્ય ગુણ કરે. શું છે? પ્રમાણ જ્ઞાન છે એમાં મુખ્ય ગુણ છે. અને ક્યારે પણ શ્રદ્ધામાં મુખ્ય ગુણ નથી. મુખ્ય ગુણ શેમાં હોય છે? જ્ઞાનમાં. પણ એ પણ કયું જ્ઞાનમાં? આખું જે દ્રવ્યગુણ પર પ્રમાણ જ્ઞાનમાં છે. નહીં તો કોને ગ્રહણ કરે છે? આંખને. માટે આંખ કોને મુખ્ય ગુણ કરે? ઠંડને કે ગરમને? અરે પણ ઠંડુ ગરમ એ આંખનો જ વિષય નથી. આંખનો વિષય શું છે? ખાલી રંગ છે. આ તો એક દ્રષ્ટાંત રૂપે આંખ માત્ર વિષય રંગને વર્ણનને કરે છે, એને ઠંડુ ગરમ સાથે કોઈ સંબંધ નથી. એમ અહીંયા આખો કે જે દ્રવ્ય અંશમાં પર્યાય નથી. એક ધર્મ અને બીજા ધર્મ એક પદાર્થમાં છે, પણ એક ધર્મમાં. અને એના માટે પ્રવચનસારમાં કયો શબ્દ વાપર્યો છે? અતદ ભાવરૂપ અન્યત્વ છે, પૃથક પ્રદેશત્વ નથી. એક એમાં ભલે ગુણ લીધું, એમાં આ પણ ધર્મ પણ ઉમેરી શકાય. એમાં જો અતદ ભાવરૂપ અન્યત્વ ન હોત તો એકબીજામાં એકમેક થઈને પદાર્થ એક છે તો ગુણ પણ એક જ થઈ જાય. એ રીતે પ્રદેશમાં પણ છે. પ્રદેશ પણ કેવા છે? અલગ છે. એકમાં અતદ ભાવ ભલે એક જ પદાર્થ ના, નહીં તો એ વિસ્તાર ન બની શકે. વિસ્તારમાં અનેકપણું છે અને અનેકપણામાં એમાં ને એમાં અભાવ છે. બીજા સાથે તો અભાવ હોય જ, એમાં ને એમાં. અરે જૈન દર્શન એવા અતદ ભાવ ભેદમાં પણ જો તને રોકાવાનું નથી કહેતા તો પરમાં ક્યાં છોટો છે? મારામાં દર્શન છે, જ્ઞાન છે, એવા અતદ ભાવ રૂપ રહેલા ગુણ ભેદનો પણ નિષેધ છે તો બીજાની વાત તો શું કરી. તો અહીંયા કહે છે તો એમાં નથી, પણ તેનો જે લખવાનો, એટલે કોનો? કે દ્રવ્યનો. દ્રવ્યમાં એક દ્રવ્ય અંશ છે અને એક વર્તમાન પ્રગટ પરિણામ તો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પરિણામી દ્રવ્ય છે એમાં છે એ પરિણામ તો ત્યારે, એટલે તો પરિણામી કહેવાય છે. હા, પદાર્થના દ્રવ્ય અંશમાં તે નથી, બાકી પર્યાયમાં તો વર્તમાન પ્રગટ પરિણામ તો અંશ તે અપેક્ષાએ તો પર્યાય. પર્યાય સર્વતા નથી જ એમ નથી. બે નાસ્તી આવી. કઈ નાસ્તી બે આવી? પર્યાય સર્વથા નથી જ એમ નથી. તો બે નાસ્તી શું કરે? પ્લસ કરે. જેમ હોય છે ને, બે મલ્ટીપ્લાય નેગેટિવ કરે તો હંમેશા પ્લસ આવે. મેસમાં આવે કે ને બે, એમ અહીંયા બે નાસ્તિકોને લાવે અસ્થિ. શું અસ્થિ આવે? કે પર્યાય છે. શું છે? એના પછી છે ને અસ્થિમાં પર્યાય છે. પર્યાય નથી એમ નથી, એનો અર્થ કે પર્યાય છે, એનો છે ને આવું પર્યાય છે. હવે ચલો ફરીથી ગુરુદેવસિંહને પણ આવો એક પ્રશ્ન પૂછવામાં, કે આ પર્યાય ક્યાં સુધી હોય, ક્યાં સુધી હોય એમ? એ તમે નહીં ઓલા ભાઈ તો પૂછો એમ. તો ગુરુદેવ કે સિદ્ધ સામાય પર્યાય હોય. તો એ ભાઈ કે આ શું પર્યાય સિદ્ધ સામાય પીછો નો છોડે એમ? અરે ભાઈ પર્યાય સિદ્ધ દશા પે પર્યાય છે, અને પર્યાય ન હોય તો તને વેદન શેનું થશે? વેદન પ્રગટનું હોય છે અને આશ્રય શક્તિનું હોય છે. જે શક્તિરૂપ પદાર્થ છે એ સ્વભાવ છે, એનું શું હોય છે? આશ્રય હોય છે. અને વેદન તો કોનું હોય છે? પ્રગટ પર્યાયનું હોય છે. તો પર્યાય સર્વથા નથી જ એમ નથી, કોઈની અપેક્ષા એક જુદી વાત છે, બાકી પર્યાય તો છે જ. પર્યાય રૂપ એનો ધર્મ પણ છે, એનો એક અંશ પણ છે. ગુરુદેવ એના માટે પણ શબ્દ કેવા વાપરતા? કોઈ પર્યાય ન માનતા હોય તો એને શું કહે? અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. નિત્ય તો છે પણ નિત્યનો સ્વીકાર કોણ કરે છે? નિત્ય નિત્યનો સ્વીકાર ન કરે. કાર્ય શેમાં થવાનું છે? પર્યાયમાં થવાનું. તો એ પર્યાય સર્વથા નથી જેમ નથી, પર્યાય છે. પણ તેની ઉપેક્ષા કરીને ગૌણ કરીને નથી એમ કહીને તેનું લક્ષ છોડાવીને, જો આગળ ઘણું શબ્દ છે ફરીથી, છે પર્યાય તો છે પણ તેની ઉપેક્ષા કરીને એને ગૌણ કરીને. આજે આવ્યું હતું પ્રવચન સારમાં શું આવ્યું હતું? પર્યાયને ગૌણ નથી કરતો અને પર્યાયમાં શું થાય છે? મૂઢ થાય છે. તો પર સમય કીધું પર્યાય મૂઢા પર સમય વાય છે, ત્રાણું ગાથામાં એની પહેલી જ ગાથામાં. પર્યાય તો છે જ પણ એમાં શું થઈ જવું? નહીં મૂઢ નહીં જવું. પર્યાય જેટલું જ હું છું, પર્યાયમાં જ મારું સરસ અસ્તિત્વ છે એવું ન માનું. તો અને તેથી પર્યાયની એક સરસ શબ્દ છે ઉપેક્ષા, અથવા ગૌણ કરીને. ઉપેક્ષા કોને કહેવાય? ઇગ્નોર, ઇગ્નોર કહે ને, કોને કહેવાય ઇગ્નોર? કોને કહેવાય? હોવા છતાં પણ એના ઉપર આપણે લક્ષ ના આપીએ, એને ઇગ્નોર કરી દે. એ હતા તો ખરા પણ મેં એના તરફ લક્ષ ના કર્યું. એટલે એવી રીતે પર્યાય તો રહેવાની જ છે, પર્યાય કઈ નથી વહી જાણે, તો એના તરફનું આપણે શું કરવાનું છે? લક્ષ છોડો. અને એનું નામ જ ગૌણ કરીને. ખાવા બેસીએ ત્યારે શું હોય? ક્યારેક પણ કોઈને ઘેર જમવા ગયો અથવા કોઈને ઘેર પ્રસંગ હોય અને પૂછે કે શું ખાઈને આવ્યો, તો શું કહે? અમે એનો શું છે સ્ટાર્ટર હતું ને ચટણી પણ હતી ને આ બધું જે કાંઈ એવું બધું શરૂ કર્યું ને, તો શું કહે? રસપુરી હતા એમ જ ખાલી, તો બીજું નહોતું કાંઈ. બીજું હતું પણ એ બધાનું શું હોય છે? ગૌણ. અને સરસ શબ્દ છે, એની હૈયાતી છે પણ એ તરફના લક્ષનો અભાવ છે. ગૌણ કોને કહે? એની અભાવ જુદી વાત છે અને ગૌણ જુદી વાત છે. અભાવ તો ન હોવા પણ છે, પરદ્રવ્યનું ન હોવા પણ છે, અને પર્યાયનું શું છે? હોવા પણ હોવા છતાં લક્ષ છોડવા જેવું છે. અને એટલા માટે એનું નામ શું કહેવાય? ગૌણ કરીને, એની ઉપેક્ષા કરીને એને, અને આ અપેક્ષા એને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. આખું એમ કહીજો, એક એક સ્ટેપ નથી કહેવાનું હેતુ શું છે? કે સામાન્યપણે જેની જરૂરિયાતને નથી તો એના પ્રત્યે નથી એવો શબ્દ કહેવામાં આવે. કોઈ માણસ હોય બહુ જેને રાખવું હોય એને પ્રત્યે કે ભાઈ કામનો છે ને બધું જ, અને ખરે ટાઈમે ન કરે તો શું કે ભાઈ છે તોય નથી જોવા, કારણ કે એનાથી પ્રયોજનની સિદ્ધિ ન થતી હોય. હોવા છતાં પણ એ કામ ન કરે પોતાને માટે તો એને શું કહે? ભાઈ છે પણ ન કહેવા જેવું એમ. પર્યાય તો છે પણ એના આશ્રય પ્રયોજનની સિદ્ધિ નથી, માટે એને શું કહેવાય છે? નથી એમ કહીને તેને લક્ષ છોડાવે છે. અને આ જ વાત છે માં આવે છે 11મી ગાથા, વ્યવહાર નહીં ને શું શબ્દ વાપરે છે? અભૂતાર્થ. ટીકામાં એના માટે શું ક્યાં શબ્દ વાપરે? અસત્યાર્થ અવિદ્યમાન અભૂતાર્થ. કેવા શબ્દો વાપર્યા છે? અવિદ્યમાન કહી દીધું, નથી તો કે ભાઈ છે પણ એ આશ્રય કરવા યોગ્ય. અને એને અહીંયા એક ગૌણ કરીને એ નથી એમ કહીને તેનું લગજ. આ બહુ મોટો આંતરો છે. ગૌણ કરીને નથી કહ્યું છે, અભાવ કહીને કહેશે તો એકાંતવાદી થઈ જશે, અને ગૌણ કરીને નથી એમ જો થશે તો એને અનેકાંત પૂર્વકનું જ્ઞાન થશે, એને આખું સમ્યક એકાંતમાં પહોંચી શકશે. તો અહીંયા એ કહીને તેનું લક્ષ છોડાવી, અને એનું લક્ષ છોડાયું તો હવે કોનું લક્ષ કરાયું? દ્રવ્યનું. પણ એ પાછો કયું દ્રવ્ય? ધ્રુવ સંવાન. જે પહેલામાં ધ્રુવ્યાંશ આવ્યો હતો ને આ ભાષાની, બાકી આપણે બધા એને સામાન્ય રીતે ધ્રુવવંશ કહીએ છીએ, બાકી તો ભાષાની અપેક્ષા ધ્રુવનો ભાવ ધ્રોવ્ય એમ, અને એટલા માટે ઉત્પાદ ભાઈ ધ્રુવ્ય શબ્દ છે, આપણે બધા ધ્રુવ શબ્દ તરીકે એક ભાષાથી, બાકી ભાવમાં તો બધાને એક જ હોય છે. તો અહીંયા એ કે દ્રવ્યનું એટલે કે ધ્રુવ સ્વભાવનું લક્ષ અને દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. દ્રષ્ટિ અને લક્ષ શું ફરક પડ્યો? દ્રષ્ટિ અને લક્ષ, દ્રષ્ટિ એ સ્વભાવ એ શ્રદ્ધાની અપેક્ષાની વાત છે, અને લક્ષ છે એ જ્ઞાન માટેની વાત. જ્ઞાનમાં લક્ષ છે અને દ્રષ્ટિ શેમાં હોય છે? શ્રદ્ધાને અનુલક્ષીને હોય. તેની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે, અને તેથી દ્રવ્યને એટલે કે ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી ઓલાને, અને આ ઓટોમેટિક છે, એકને મુખ્ય કરો તો બીજું સહેજે ગૌણ થયા વગર રહેશે નહીં. તો જ્યાં પર્યાયને ગૌણ કરાવી તો ધ્રુવ સ્વભાવને મુખ્ય કહી. જો શબ્દ આવ્યો ભૂતાર્થ, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, આવે છે ને 11મી ગાથામાં. ભૂતાર્થ એટલે શું? એમાં બે શબ્દ છે, ભૂત અને અર્થ. જેનાથી મારું પ્રયોજન સિદ્ધ થાય એની હૈયાતી છે, એનું નામ ભૂતાર્થ છે. ભૂત એટલે હૈયાતી અને અર્થ એટલે પ્રયોજન. જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થાય એવી હૈયાતી ને અહીંયા શું કીધું છે? ભૂતાર્થ કીધું છે, વિદ્યમાન કીધું છે, એનું નામ સત્યાર્થ કીધું છે. તો અહીંયા એને ભૂતાર્થ કહી તેની દ્રષ્ટિ કરાવી છે, અને પર્યાયની હવે એની સામે પછી આવશે. તો પેલું કોને શું કર્યું? કે ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી. આમાં જ ભૂલ થઈ ગયું, એમાં આ મુખ્ય ગુણ શૈલી માતની સમજ ન પડી, એટલે તો કારણ કોકે શું કીધું? એક કાં તો પર્યાયને પકડી લીધું, અને કે કાં તો ખાલી કોને પકડી લીધું? અદ્વૈતવાદને પકડ્યું. પણ પદાર્થ છે એમાં મુખ્ય ગુણમાં બે અંશો છે, એક ટકતો અંશ અને એક પલટતો અંશ, એમાં મુખ્ય. પણ બે એમાં કાંઈ ખબર ન પડી એટલે બે ટુકડા કરી માની. તો અહીંયા તેને ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી એને જ ભૂતાર્થ કહી તેની દ્રષ્ટિ કરાવી છે. ગુરુદેવસિંહ સ્તુતિમાં એટલે બોલીએ છીએ, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય, આ એની અહીંયા વાત કરીએ. ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી ભૂતાર્થ કરી એની દ્રષ્ટિ કરાવી, અને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, અને પર્યાય નથી અને એનું નામ અસત્યાર્થ. ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી એને ભૂતાર્થ કીધો, અને અહીંયા પર્યાયની ઉપેક્ષા કરી એને ગૌણ કરી, ઓલામાં એને મુખ્ય કરીને અહીંયા કે ગૌણ કરીને પર્યાય નથી ઓલામાં છે એમ છે, અહીંયા પર્યાય નથી અસત્યાર્થ એમ કહી તેનું લક્ષ છોડાયું છે. આખો બહુ સરસ ખુલાસો શું છે? ધ્રુવને છે એમ કીધું, પર્યાયને નથી એમ કીધું, એનો મુખ્ય પ્રયોજન શું છે? ધ્રુવ સ્વભાવને ભૂતાર્થ કીધો, સત્યાર્થ કીધો, વિદ્યમાન કીધો, એટલે અહીંયા નથી પણ 11મી ગાથામાં, અને ત્યાં વ્યવહાર નહીં ને કેવું છે કીધું? અસત્યાર્થ, અભૂતાર્થ, અવિદ્યમાન, એટલે બીજી ભાષામાં એકને છે કીધું અને બીજાને નથી કીધું, એનો અર્થ શું? એનો કોઈ અસ્તિત્વ માટેનું છે નથી શબ્દ નથી, એનું લક્ષ છોડું કે ન છોડું એના ઉપર છે. હોવા પણ એ તો બે છે. કોણ છે? દ્રવ્ય પણ છે અને પર્યાય પણ. ત્યાં એ છે અહીંયા ત્યાં જે, અને એટલા માટે 11મી ગાથા પછી 12માં લઈ લીધું, વ્યવહાર જાણેલો પ્રયોજનમાં એની સંધિ છે બેયની. છે અને નથી એવા શબ્દો છે. કોના માટેના છે? હૈયાતી માટેના નથી, એક લક્ષ્ય કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય છે, અને એક લક્ષ્ય અને દ્રષ્ટિ કરવા યોગ્ય નથી, એ અપેક્ષાની આખી વાત છે. આખી મુખ્ય ગૌણ શૈલીની એ વાત છે. પણ શું થાય, જ્ઞાનીના વચનોનો પ્રયોજન સમજે નહીં અને પોતાની રીતે અર્થ કરે ત્યારે આવું થઈ જાય. જો જ્ઞાનીએ કીધું પર્યાય નથી, કે દ્રવ્ય નથી એમ કહ્યું, અરે ભાઈ નથી છે એને આખરનો મોટો પ્રયોજન શું છે? હોવાપણા માટેના છે નથી, નથી પ્રયોજન માટેના છે. તો અહીંયા એ અસત્યાર્થ છે એમ કહી તેનું લક્ષ્ય છોડાયું. હવે જો સામે, જો પર્યાય સર્વથા જ ન હોય તો, આ ફરીથી આવ્યું, શું છે? આશ્રય કરવા માટે નથી તો તમે અપેક્ષા કહી દીધું છૂટ છે. પણ અહીંયા હવે શબ્દ શું છે, સર્વથા એટલે શું? સર્વથા એટલે શું? કોઈ પણ અપેક્ષા એટલે કોઈ પણ રીતે, કોઈ પણ રીતે એને તમે હોવા પણ નથી કહી દે. ઓલો તો આશ્રય કરવા યોગ્ય નથી એટલે તમે નથી કીધું, પણ અહીંયા કોઈ કહે હોવા પણ નથી તો એનું નામ આવે સર્વથા. બધી જ અપેક્ષા એ બધી જ રીતે બધા પ્રકારે એ જો ન હોય તો ગૌણ કરવાનું પણ ક્યાં રહે છે? આજે બહુ સુંદર ન્યાય આપ્યો. શું ન્યાય આપ્યો? કે ગૌણ કરવાનું ક્યારે કહેવાય, હોય તો ની વાત છે. જેનો આકાશના ફૂલ સૂંઘવા કે ના સૂંઘવા, કે તમારું મન થાય તો સૂંઘજો, નહીં તો નહીં સૂંઘતા, નહીં કેમ નહીં તો સૂંઘવા કે ના, એટલો જવાબ છે. અરે ભાઈ છે જ નહીં તો પછી સૂંઘવા કે ન સૂંઘવા પ્રશ્ન ક્યાં છે? તો જેની હયાતી હોય એના માટે કાં મુખ્ય ને કાં ગૌણ પ્રશ્ન આવે, હયાતી જ નથી તો મુખ્ય ગુણનો કોઈ પ્રશ્ન જ નથી. તો જો પર્યાય સર્વથા, જો શબ્દ શું આપ્યો, કોઈ પણ અપેક્ષા એ હોય જ નહીં તો ગુણ કરવાનું પણ ક્યાં રહે છે? તો આ રીતે દ્રવ્ય એટલે દ્રવ્યાંશ અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય. હવે આવા શબ્દો, આખું દ્રવ્ય એટલે, આખું દ્રવ્ય એટલે શું? અચ્છા ચલો એક પ્રશ્ન, આવો શબ્દ આવ્યો એટલે શુદ્ધ નહીં નો વિષય આખો હોય કે ટુકડો હોય? શું એક જ? અહીંયા તો જો દ્રવ્ય ને પર્યાય થઈને આખું કીધું, ઓલામાં તો ટુકડો આવ્યો. હા પતે એટલે ટુકડો છે ને શુદ્ધ નહીં માં તો. જો ફરીથી એમ ના પાડે એમ ન ચાલે. અહીંયા શું લીધું, આખું દ્રવ્ય કોને કીધું? દ્રવ્ય અને પર્યાય ગુણ એમાં સાથે આવી ગયું, દ્રવ્યમાં આવી ગયું. તો એના અર્થે શુદ્ધ નહીંનો વિષયમાં કોણ આવે? આ બે આવે કે એક જ આવે? તો એનો અર્થ કે ટુકડો થયો. શું અભેદ એટલે શું પણ અભેદ? ભેદ તો છે કે ને, ભેદ પાડ દ્રવ્ય પર્યાયમાંથી એક વિકત ભેદ આવ્યો કે નહીં? પ્રમાણના વિષયમાં દ્રવ્યાંશ અને પર્યાય બે આવે કે નહીં? અને શુદ્ધ નહીં કોને ગ્રહણ કર્યું? પર્યાય સહિતના દ્રવ્યાંશ ને. તો પ્રમાણ ને નહીંમાં કઈ ફરક નહીં રહે. તો ભાઈ એને નહીં જ ન કહેવાય, નહીં એક જ ધર્મ. અરે ભાઈ શુદ્ધ નહીં ને માટે દ્રવ્ય અંશ એ પૂરું છે. એનામાં બીજો ધર્મ હોય તો મુખ્ય ગુણ થશે કે નહીં, ટુકડો થશે કે નહીં? આંખ ને માટે શબ્દ એ શું છે? મુખ્ય છે, ગુણ છે, ટુકડો શું છે? વિષય જ નથી પછી શું કહે? હા પૂતગલ ને માટે બધા અંશો છે. પૂતગલ ને માટે સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ ભેદ છે, પણ સ્પર્શ ને માટે ગંધ કે કઈ છે જ નહીં. એમ શુદ્ધ નહીં ને માટે બીજો વિષય જ નથી, એ શુદ્ધાત્મા ત્રિકાળી એના માટે શું છે? પૂર્ણ છે. એ તો પ્રમાણની અપેક્ષા એ જોઈએ તો એ શું કહે છે? એક અંશ. બાકી શુદ્ધ નહીં ને માટે શુદ્ધાત્મા એ પરિપૂર્ણ થતા. ક્યારે પણ શ્રદ્ધા શુદ્ધ નહીં અધુર વિપરીત તો નહીં, અધુરાશ ને નહીં, ભેદ ને પણ ગ્રહણ ન કરે. તે અહીંયા આપણને તદ્રવ્ય બે થઈને આખું દ્રવ્ય એટલે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, જે પ્રવચન સારમાં નહી તત્વ પ્રજ્ઞાપનમાં એવા ચાલે. પાછું બે ના ટકરાવ ન થવા જાય, સમયસારમાં વળી ખાઈ બીજી આવે. 29 બોલતી રહીત આત્મા કહી દીધો હોય, જ્યાં પણ ગુણસ્થાન નથી, માર્ગણા નથી, જીવસ્થાન નથી. અહીંયા તો વળી 320 ગાથામાં ક્યાં સુધી આવે? જે બંધ મોક્ષ ને કરતો નથી, ઉદય ને નિજરા ને પણ કરતો ભોગ, એ વાત આખી. ચલો એક એનાથી આગળ 97 નંબર નો બોલ. બહુ ગુરુદેવસિંહ જે કહે છે ને, આપણા માટે હતાશ થઈને બેસા હોય ને, એના માટે એકદમ પ્રેરણાદાયક ઉત્સાહિત કરે. ભાઈ એક વાર રખતો લા. ક્યારેક એવું લાગે ગુરુદેવસિંહ આવા શબ્દો ક્યારેક શું વાપરતા હોય, ભગવાન આત્મા તો છે જ બધું, પણ બીજા ક્યાં શબ્દ, ભાઈ બાપુ એવા બધા શબ્દો, આમ મીઠાસ ભૈરા શબ્દો, જેને કહે કેમ પ્રેમથી સમજે, ભાઈ તું શું કરે, આમ જેમ કે કોઈ ડાયો માણસ હોય મોટો, એને યોગ્ય એવું કામ ન કરતો હોય તેને એમ કે ભાઈ એક વાર, શબ્દ કેટલી વાર વાપરો છે, એક વાર હરખ તો લાવ. હરખ એટલે શું, આમ ખુશીના ઉત્સાહનો, અને એમાં આખું બીજું બધું ગૌણ થઈ જતું હોય છે. જેને હરખ એમ સામાન્ય, એક સામાન્ય માણસ પણ હોય એને દિવાળીનો ટાઈમ આવે તો શું થઈ જાય, એટલે એટલા એ ક્યારે પણ હશે એ બીજું ભૂલી જાય, ભલે એની જેટલી શક્તિ હશે એટલો દીવડા કરશે, શણગાર કરશે, સારા કપડા. એક હરખ શબ્દ શું છે, આ તો અહીંના બાયને નહીં પણ આ તો અંદર આત્માના સ્વભાવનો હરખ લાવ, કે હું કેવો છું. એક વાર હરખ તો લાવ, આવા સ્વભાવની મહિમા સાંભળીને તારી એક દીનતા તો છોડી દે, મારાથી થશે કે નહીં, હું કરીશ કે નહીં, કેમ થશે એ પ્રશ્ન હરખ તો લાવ, અંદરનો ઉત્સાહ ઉલ્લાસ ઉમંગ થતો લાવ, કે અહો મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે. આવો એટલે જેના ગુણ ગાતા ગાતા પણ ગણધરો દેવ આચાર્યો મુનિવરો જ્ઞાનીઓ પણ બસ કરે, શબ્દ સેવા આવે અલમ અલમ, એનો શું વિસ્તાર કરવાનો. એવું પરમાત્મા તત્વ હું એવો છું, મારો આત્મા એટલે હું પોતે, અહો અહો એ પણ એક તેનો શબ્દ છે આશ્ચર્યનો, જેની આપણે કલ્પના ન કરતા વિચારી ન શકતા એવો, અહો મારો આત્મા આવો આવો, જે પૂર્ણ સિદ્ધ ભગવાન છે એવો મારો પરમાત્મા સ્વરૂપ છે. અને પાછો કેવો છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે. કોને યાદ કર્યા, જ્ઞાન ને આનંદ, કેમ બેને યાદ કર્યા, જીવને બે જ જોવે છે, જ્ઞાન એ સાધન છે અને આનંદ એનું પ્રયોજન ફળ છે. શું જોવે છે મને, જ્ઞાન જોવે છે, અને જ્ઞાન સાથે શું હોય છે, એનું પ્રયોજન એનું ફળ અલ્ટિમેટ રિઝલ્ટ આનંદ છે. તો બે કોની પાસે છે, જ્ઞાન મારી પાસે છે અને પૈસામાં આનંદ છે. નહીં આપણે બે ડિવિઝન કરી નાખીએ, બે છે રાજી, મારામાં જ્ઞાન છે અને સંયોગમાં આનંદ છે, કે બે મારામાં છે, ક્યારે છે, કેટલું છે, ક્યારે છે, કેટલું છે, કેટલું છે, આનંદ કેટલો હશે, આપણે હશે થોડો ઘણો હશે, બીજું તો શું હોય. ફરીથી સ્વભાવને માટે ક્યારે શબ્દ વાપરીશ જ નહીં કે ક્યારે અને કેટલો, સ્વભાવમાં ક્યારે કાળ અપેક્ષા પણ નહીં અને ક્વોન્ટિટી એટલે સંખ્યા અપેક્ષા પણ નહીં. સ્વભાવ એટલે પરિપૂર્ણ, કાળની પણ બે હતા અને સામર્થ્યની પણ બે હતા. તો જે મને જોવે છે, જ્યારે જોવે છે, જેટલો જોવે છે, એ કોની પાસે ભરેલો છે, હું જ છું. એનાથી એવો એક હરખ તો લાવ, એવો ઉત્સાહ તો લાવ, કે આવો જ હું છું. જેને માટે બધા પ્રયત્ન કરી રહ્યા છે, પરમ આનંદથી ભરેલો હું વર્તમાનમાં એક પદાર્થ છું. તો એ આનંદ જ્ઞાન આનંદની શક્તિથી ભરેલો, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. આ કેમ આવી વાત લીધી, કોઈને એમ થાય અરે ક્યાં આવા હુંડા અવસર પીણી કાળમાં, એમાં પણ ક્યાં આવી પડ્યા, ભરત ક્ષેત્રમાં આવી પડ્યા, ન તીર્થંકરનો યોગ, ન નિર્ગંથ મુનિરાજોનો યોગ, અરે જ્ઞાનીઓના યોગના પણ શું કહે ગુજરાતી, ફાંફા પડી ગયા છે, એવામાં હું તો કેવો થઈ ગયો ભાઈ. હા કદાચ મહાવિદ્ય ક્ષેત્ર તો ધર્મ કરી કદાચ, નહીં હજી કાંઈ ગેરંટી તો નહીં, કદાચ ત્યાં શા માટે કે છે આવો ભંડાર તું ભરેલો છે તો શું કામ તારે દીનતા તું કરે છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. શબ્દ શું છે હણાઈ ગઈ એટલે ઓછી નથી, અભાવ તો નહીં ઓછી પણ ના. આના ઉપર એક શું વાત વિચારી શકાય, આત્માની શક્તિ મારા આત્મા મારી જ તાકાત હણાઈ ગઈ નથી એનો અર્થ શું લઈ શકાય. કોઈ પણ ઉદયની તાકાત નથી, કોઈ પણ ઉદયના નિમિત્તે મળેલા સંયોગની તાકાત નથી. આ તો કોની વાત આવી, ઉદય અને સંયોગ કોની વાત આવી, બહારની જ આવી, કર્મની. અને કર્મમાં પણ કોણ, અઘાતી કર્મ, અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત હશે ને. હવે એના સમય કોઈ પણ ઘાતી કર્મના નિમિત્તે જીવની પર્યાયમાં હીનતા એની પણ તાકાત નથી. કર્મ ઉદય, ઘાતી કે અઘાતી, હવે એકના નિમિત્તે સંયોગ અને એકને જીવની, એની પણ તાકાત નથી કે મારા સ્વભાવને હણી શકે. નિગોજ જેવી અવસ્થામાં અક્ષરના અનંતમાં ભાગે થઈ અને તો પણ મારા સ્વભાવને હણી શકે, ઓછો કરી શકે એવી કોઈનામાં તાકાત નથી. આવું હું તત્વ છે અને છતાં અરે રે, આખી જ સમયસારમાં પણ એવો આવે છે ને, અરે આવું છે તો પણ જીવો આ અજ્ઞાનમાં કેમ રોકાઈ ગયા, એ અમને ખેદ છે એવો શબ્દ છે. અને પછી પોતે સમાધાન, હવે તમે કરો તો કરો, વસ્તુ તો આમ છે એમ કરીને પણ એનો વિસ્તાર.